மாஷாலலா ஹவுலவலா குவத்த இல்லா பில்லாஹில் அலியில் அசீம் ஹஸ்புனல்லாஹு வநஅமல் வகீல் நஅமல் மௌலா வநஅமல் நசீர் அஊது பில்லாஹி மினஷ் ஷைத்தானிர் ரஜீம் பிஸ்மில்லாஹிர் ரஹ்மானிர் ரஹீம் அல்ஹம்துலில்லாஹி ரப்பில் ஆலமீன் வஸ்ஸலாத்து வஸ்ஸலாம் அலா அஷ்ரஃபில் அம்பியாயி வல் முர்சலீன் நபியனா ஹபீபனா والشفيع المسنبين والرحمة للعالمين بالقاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم فرجنا بهم أسد الله الغالب غالب كل غالب ومطلوب كل طالب إمام المشارق والمغارب علي ابن أبي طالب اللهم صل على محمد وآل محمد وعجل فرجهم فرجنا به رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد وأجل فرجهم فرجنا بهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم يوم ندعو كل أناس بإمامهم اللهم صل على محمد وآل محمد وأجل فرجهم فرجنا به અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. તમામ તારીફ વહદહુ લા શરીક માટે છે જેણે આપણને 12 ઇમામ જેવા જાનશીન આપ્યા. આપણને આ વિલાયત જેવી અઝીમ શાન નેમત જે છે એ અર્પણ કરી. અલ્લાહે એટલી બધી નેમતો આપી છે, મગર સૌથી બેસ્ટ અને સૌથી કિંમતી સૌથી અનમોલ તોહફો વિલાયતનો તોહફો છે. અઝીઝાને ગિરામી, યકીનન અલ્લાહ રાસિક છે, રિસ્ક બધાને આપે છે, મગર વિલાયતનું રિસ્ક એના ચુનિંદા અને ખાસ બંદાઓને આપ્યું છે. પરવરદિગારે આલમનો શુક્ર અદા કરીએ છીએ, ત્યાં ઇમામે ઝમાનાનો પણ શુક્ર અદા કરીએ છીએ, પરદે ગાયબમાંથી આપણી હિદાયત કરે છે અને ઇમામનું નામ આવી જાય અને આ ફરશે અઝા નસીબ થઈ જાય એટલે આપણે એક વખત ઇસ્તિગફાર કરીએ, અસ્તગફિરુલ્લાહ રબ્બી વા તુબુ ઇલૈહ. ખરેખર ઇમામની મોહબ્બત શિયાઓ માટે કેટલી બધી ખાસ છે. ઇમામે અસરની જે મોહબ્બત છે, શેખે મુફીદ એક તોકીમાં ફરમાયું કે અમે શેખે મુફીદને આપે તોકીમાં એ ફરમાયું કે અમે તમારા કાર્યોથી ગાફિલ નથી અને હંમેશા તમને યાદ રાખીએ છીએ. જો એમ ન હોત તો તમારા દુશ્મનો તમારું નાશ કરી નાખ્યું હોત. ઉપરની હદીસ અને આ જે ઇમામે કહ્યું છે એ પરથી શિયાઓ પ્રત્યે કેટલી મોહબ્બત અને કેટલી લાગણી છે ઇમામે વ્યક્ત કરી છે. બીજું, ઇમામે ઝમાના અજલ્લાહ તઆલા ફરજહુ શરીફ તો આપણા મા બાપથી ક્યાંય વધારે ઘણું આપણને ચાહે છે. માનવંતા શિયામાંથી જે આલિમે દીન છે સૈયદ ઇબને તાઉસ, એ માનવંત આલિમ બયાન કરે છે કે 13 ઝિલ્હજ હિજરીમાં મેં ઇમામે અસરને સામરામાં જોયા. તેઓ એ હાલતમાં હતા કે તેઓ ઇંતકાલ પામેલા હોય તેવા દરેક શિયાના નામ લઈ રહ્યા હતા અને ફરમાવી રહ્યા હતા કે એ રબ, તેઓને મારા ઝહૂર પછી મારી હુકુમતમાં જીવતો કરજે. આમ કહ્યા પછી ઇમામ અલી સલામે દરેક જીવતા શિયાઓના નામ બોલવાનું શરૂ કર્યું અને દુઆ કરી. આ બધાનું નામ ઇમામ લેતા જતા હતા અને પછી કહેતા જતા કે આ બધાને તું મારી હુકુમત સુધી જીવતા રાખજે. મિકયાલુલ મકારીમની આ રિવાયત ઘણું બધું કહી જાય છે કે ઇમામે ઝમાના તમના શિયાઓ પ્રત્યે કેટલી લાગણી ધરાવે છે. જ્યારે આપણે ઇમામ અલી સલામના શિયાઓ પ્રત્યેનું એટલું બધું તીવ્ર અને ઉત્કટ પ્રેમ જે છે જોઈએ છે તો આપણને શરમની લાગણી અનુભવીએ છીએ. બેશક આ વાતમાં તો કોઈ શંકા જ નથી કે ઇમામ જેટલી મોહબ્બત અને એટલી આત્મીયતા અને ઉત્કટતા સાથે આપણી સાથે પ્રેમ રાખે છે, ચાહે છે તેટલી મોહબ્બત અને એટલી આત્મીયતા આપણે આપણા ઇમામ પ્રત્યે હોવાનો દાવો તો કરી શકતા નથી, મગર એટલી આત્મીયતા આપણે રાખતા પણ નથી. આપણે ઇમામને વારંવાર યાદ પણ નથી કરતા. જેટલી વાર ઇમામ આપણને યાદ કરે છે એટલી વાર તો આપણે ઇમામને યાદ પણ નથી કરતા. બસ જ્યારે મુસીબત આવે છે ત્યારે આપણને ઇમામ યાદ આવે છે. મગર આ હિદાયતનો આખરી ચરા ગુલે નરજીસ યુસુફે ઝહરા સુલતાને કાયનાત બકીયતુલ્લાહ જે છે એ આપણે એટલી મોહબ્બત કરે છે, એટલી બધી મોહબ્બત કરે છે. અને અઝીઝો, અગર આપણે આ જમાનામાં એની મદદ કરશું તો આપણે દુનિયા અને આખરત બંનેમાં કામયાબ થઈ જશું. જેમ કે આપણે જોઈએ કે રસૂલ ખુદા હઝરતે મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલ સલમ ફરમાવે છે કે જન્નતના ત્રણ તબક્કા છે. જન્નતમાં સૌથી ઊંચા તબક્કા પર એ લોકો હશે જેઓ અમુ અહલે બૈત અલૈહિમ સલામને દિલથી ચાહતા હશે, તેમને જીભ અને શરીર થકી અમારી મદદ કરતા હશે. જન્નતના વચ્ચેના તબક્કામાં એ લોકો હશે કે જેઓ અમોને દિલથી ચાહતા હશે અને જીભથી અમારી મદદ કરતા હશે. અને જન્નતના બીજા ત્રીજા તબક્કામાં આ લાસ્ટ તબક્કો છે એમાં એ લોકો હશે કે જેઓ ફક્ત અમને દિલથી ચાહતા હશે. તો અઝીઝો, આપણે જોયું કે જે લોકો સિર્ફ દિલથી ચાહતા હશે એનું મકામ અલગ છે. જે લોકો ઝબાન અને ઝબાનથી જે મદદ કરતા હશે એનો મકામ જે છે અલગ છે, દિલથી ચાહવાળાનો મકામ અલગ છે. મગર ઊંચો દરજ્જો કોનો છે? ઊંચો દરજ્જો એનો છે કે ન ફક્ત દિલથી ચાહે મગર જીભ સાથે સાથે શરીરથી બી અહેલે બૈત અલે મુસલામની મદદ કરે. અને આ મદદ જે છે એ ઘણા બધા પ્રકારની થઈ શકે છે. એમાંથી એક મદદ અઝાદારી છે, જે આપણે ઓનલાઈન ઓફલાઈન કોશિશ કરીએ છીએ કે વધુમાં વધુ આપણે અઝાદારી કરીએ, ઇમામ હુસૈનનો પૈગામ, દીનનો પૈગામ, દીનની તબલીગની કોશિશ કરીએ. આપણે વાત કરી રહ્યા છીએ કે સૂરે બની ઇસરાયલમાં ખુદાવંદે આલમે શું ફરમાયું, કયામતના દિવસે દરેક ઇન્સાનને એના ઇમામ સાથે ઉઠાડવામાં આવશે. દરેક ઇન્સાનોને ઇમામ જે છે એનો પાછળ બી ઊભું રહેવાનું છે અને ઇમામત વિશે સવાલ પણ થશે. અને આ જ ઇમામને આપણે શું મારેફત હાસિલ કરી? અત્યાર સુધી જે છે એ આપણે ઇમામનું ખાલી વંશવેલો, નામ એ બધું જાણીએ છીએ. મગર આવો ઇમામની ખૂબીઓ શું છે, ઇમામની વિશેષતાઓ શું છે એ પણ આપણે જાણીશું. આજે આપણે 11મી વિશેષતા જાણીશું. ઇમામ મહદી અજલાહ તાલાની ઘણી બધી વિશેષતાઓમાંથી એક વિશેષતા એ પણ છે કે એમની પીઠ પર એક નિશાની છે, જેવી નિશાની રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પીઠ પર હતી, જેને ખતમે નબુવત આખરી નબી હોવાની મોહર કહેવાય છે. કદાચ ઇમામની પીઠ પરના આ નિશાન ખતમે વસાયત આખરી વસી હોવાની મોહર તરફ ઇશારો કરતી હોય. અમીરુલ મોમિનીન અલૈહિ સલામની એક હદીસમાં ઇમામ મહદીની શારીરિક સિફતો વિશે બયાન થયું છે કે તેમની આંખો કાળી અને વાળ ઘાટા છે, તેમનો ચહેરો ચાંદ જેવો નૂરાની ચમકતો છે તથા તેમની પેશાની પહોળી અને ચમકતી છે અને તેમના જમણા ગાલ પર તલ છે. બીજી એક હદીસમાં બયાન થયું છે કે મારી ઓલાદમાં એક વ્યક્તિ છેલ્લા જમાનામાં જાહેર થશે જેમનો ચહેરો લાલ ચાંદી જેવો ચમકતો હશે, ફરાવદાર પેટ, મજબૂત અને પહોળી જાંઘ, ખંબા પહોળા અને તેમની પીઠ પર એક ઘઉવર્ણ રંગની અને બીજા નબુવતની મોહર જેવી બે નિશાનીઓ છે. એક હદીસમાં એમ પણ મળે છે કે અમારા કાયમ માટે નિશાનીઓ છે. એક નિશાની મોહરે નબુવત જેવી ડાબી બાજુના ખંબાની છે અને એક નિશાની તેમના બંને ખંબાની છે, આસના પાનની જેવી જ છે. જોકે હઝરત વલીઅલ આસરના અખલાક, તેમના જાહેરી રૂપરંગ વિશે આટલા બધા વખાણપાત્ર ગુણો, સુંદર સિફતો, સ્પષ્ટ નિશાનીઓ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના માસૂમ ઇમામો દ્વારા આપણા સુધી પહોંચી છે. તેથી જ્યારે આપ ઝહૂર ફરમાવશો, જ્યારે કોઈ પણ જાતના શક વગર તે ચમકતો ચાંદ અને નેક લોકોના કિબલાને તરત ઓળખી લેશું ઇન્શાલ્લાહ. આ મહાન હસ્તીની ઉમદા સિફતો વિશે રજે રજ માહિતી જે હદીસોમાં બયાન કરવામાં આવી છે અને જે લોકોએ ગાયબતે સુગરામાં આપની મુલાકાત કરી છે તેમણે આ જ બધી નિશાનીઓને તેમનામાં જોઈ છે. ઇમામ મહદીની આ બધી સિફતો જે ખાસ વિશેષતાઓ સાથે હદીસોમાં બયાન કરવામાં આવી છે તે પોતે આ બાબત પર એક પાકી અને મજબૂત દલીલ છે. ઇમામ મહદી અજલાહ તાલા ફરજો શરીફ માત્ર એક જ વ્યક્તિ છે, એટલે સુન્નતમાં પણ આ વાતને કબૂલ કરે છે. જેમ કે ઇબ્ને હજર પણ કહે છે કે મહદીએ મુંતસિર ફક્ત એક હસ્તી છે, એકથી વધારે મહદી નથી હોઈ શકતા. તેનો મતલબ એમ કે મહદીનો દાવો કરનાર બીજા બધા જૂઠા છે. 12મી વિશેષતા, અલ્લાહ તાલાએ તમામ અહેલી આસમાની કિતાબો અને મેરાજની રિવાયતોમાં આપના તમામ પોતાના તમામ વસીઓમાંથી ઇમામ મહદીને અનેક લકબો આપ્યા છે. ખાસ તેમના માટે દાખલા તરીકે અમીરુલ મોમિનીન હઝરત અલી અલૈહિસ્સલામનો ખાસ લકબ હતો અને આ ખાસ લકબ છે અને બીજા કોઈ ઇમામો માટે આ લકબ ન વાપરી શકાય એવો ખાસ લકબ છે કે જે આપણે બીજા કોઈ ઇમામ માટે ન વાપરી શકાય. મરહૂમ હાજી નૂરી સાહેબે નજમુખ સાકિબમાં ઇમામ મહદીના 182 નામ અને લકબ બયાન કર્યા છે અને આ કિતાબમાં માત્ર 22 નામ અને લકબ જે છે એ વર્ણવે છે ને એ કિતાબનું નામ છે ઇમામ મહદીની વિશિષ્ટતાઓ અને ખાસ સિફતો. તો આપણે જોઈએ કે આ જે છે એ 22 નામ અને લકબ વર્ણન જે છે થયું છે અને ઇઝ્ઝત શનાસ અને ઇઝ્ઝત નિશાન અને મિર્ઝા મોહમ્મદ નિશાપુરની કિતાબ ઝખીરતુલ અલબાબમાં પણ લખ્યું છે કે મજૂસીઓએ આ બે નામ જે છે ઇમામ મહદી એને આ નામોથી ઓળખે છે અને શેખ બહાઉદ્દીન અને કશફુલમાં એણે લખ્યું છે કે આ વારસવાળાઓ આપને ઇઝ્ઝત શનાસ અને ઇઝ્ઝત નિશાન આ રીતે કહે છે. તો આ આપની ખાસિયતોમાંથી એક ખાસિયત. પછી આપણે જોઈએ કે અબુ સાલે તો ઝખીરતુલ અલબાબ નામની કિતાબમાં આપની કુનિયત અબુલ કાસિમ છે. હઝરત ઇમામ મહદીની આ કુનિયત શહેર અથવા તથા રણમાં રહેનાર અરબોમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ હંમેશા ઇમામના નામો વસીલો આપીને અલ્લાહ પાસે દુઆ કરે છે. શાયરો પોતાના કસીદામાં આ નામ અબુ સ્વાલેથી તેમને યાદ કરે છે. આ વાતની સાબિતી એક હદીસ છે કે જેને અહેમદ બિન મોહમ્મદ બિન ખાલિદ બર્મકીએ બયાન કરી. કિતાબ મહાસિનમાં અબુ બસીરથી ઇમામ સાદેકે ફરમાયું, જ્યારે તમે કોઈ જગ્યાએ રસ્તામાં ખોવાઈ જાઓ તો આ રીતે ઇમામની મદદ માટે પુકારો, યા સ્વાલે અથવા યા અબા સ્વાલે અરશિદોના એલા તરીકે રહેમો કમુલ્લાહ. એ અબા સ્વાલે, અમને રસ્તો બતાવો કે અલ્લાહ તમારા પર રહેમત નાઝિલ કરે. ઉબૈદ ઇબ્ને હુસૈન ઝરનદી જે હદીસનું વર્ણન કરે છે તે પોતાનો અનુભવ બયાન કરતા અલી ઇબ્ને હમઝાને કહે છે કે એક વખત અમે રણપ્રદેશમાં કાફલામાં વિખૂટા પડી ગયા. કોઈ રસ્તો મળતો ન હતો. તે સમયે અમે એકબીજાને કહ્યું કે બધા એકબીજાથી દૂર થઈ જાઓ અને એકાંતમાં ઇમામને મદદ માટે અબા સ્વાલેના નામથી પુકારો. બધાએ આ પ્રમાણે દુઆ કરી તો અમે અમારી પાસે પાછા આવ્યા. તેમણે કહ્યું કે અમને એક ધીમી અવાજ કહી રહી હતી કે જમણી બાજુ જાઓ અથવા ડાબી બાજુ જાઓ. વર્ણન કરનાર કહે છે કે તે ભૂલી ગયો હતો કે યા સવાલે કહ્યું હતું અથવા યા અબા સવાલે કહ્યું હતું. અને આમાં પણ શક છે કે જમણી તરફ જવાનું કહ્યું હતું કે ડાબી તરફ જવાનું કહ્યું હતું. આ વિષય પર ઘણા બધા કિસ્સાઓ છે, જેમ કે નજમુ સાકિબ અને બીજી બધી કિતાબોમાં આના વિશે ઘણા બધા કિસ્સાઓ મળે છે અને આના વિશે એ કિતાબોમાં માહિતી પણ છે. પણ આપણે જોઈએ ચોથું, આપણે જોઈએ કે લકબ જે છે એક લકબ બકિયતુલ્લાહ છે. કિતાબ ઝખીરતુલ અલબાબમાં લખ્યું છે કે બકિયતુલ્લાહ ઇમામ મહદીનું નામ છે. ઝહૂર પછી અરબી કિતાબ ફઝલ બિન શાહજાન કિતાબ ગૈબતમાં ઇમામે સાદિકથી રિવાયત વર્ણન કરી છે કે કાયમ વિશે બયાન કરતા ફરમાયું, જ્યારે તેઓ ઝહૂર કરશે તો કાબાનો ટેક દઈને બેસશે અને તેમની અવાજ સંભળાશે એ સાથે જ તેમના ખાસ 313 મદદગાર ભેગા થઈ જશે. પ્રથમ વાક્ય જે બોલશે તે આ આયે કરીમા હશે, બકિયતુલ્લાહે ખૈરુલ લકુમ ઇન કુંતુમ મોમિનીન વ અના અલૈકુમ બે હફીઝ. ત્યારબાદ ફરમાયું, હું બકિયતુલ્લાહ અને અલ્લાહની હુજ્જત છું, તેના તરફથી તમારો ખલીફા છું. ઇમામ મહદીને જે વ્યક્તિ સલામ કરશે તે આ રીતે સલામ કરશે, અસલામ ઓલે કયા બકિયતુલ્લાહે ફી અરઝેહી. પછી પાંચમો એક રૂન મુઅતલા. તો આ અલી ઇબ્ને ઇબ્રાહીમ પોતાની તફસીરમાં કુરાને કરીમની જે આયત છે કે કેટલા બધા પાણીથી ભરેલા કૂવા અને કેટલાક મજબૂત મહેલો જેનો કોઈ માલિક નથી રહ્યું, એ આ આયત જે છે એની તફસીરમાં ઇમામે સાદેકથી રિવાયત વર્ણન કરી છે. ઇમામે ફરમાયું, આ આયત એક કહેવત છે જે આલે મોહમ્મદ માટે બયાન થઈ છે. બેરૂન મુઅતલા એ કૂવો છે, એ તે કૂવો છે કે જેમાંથી પાણી કાઢવામાં નથી આવતું અને તેનો દાખલો ઇમામે ઝમાના અલૈહિસ્સલામથી એટલા માટે આપવામાં આવ્યો છે કેમ કે તેઓ ગાયબ છે અને તેમના ઝહૂર સુધી જાહેરમાં કોઈ તેમની પાસેથી ઇલ્મ હાસિલ નથી કરી શકતું. લોકો તેમના ઇલ્મથી ફાયદો નથી ઉઠાવી શકતા. ઇમામ મહદી અલૈહિસ્સલામ સિવાયના બાકીના ઇમામોના જીવનમાં આપણે જોઈએ છીએ કે જ્યારે તેમની પાસે દુશ્મનો તરફથી કોઈ રૂકાવટ કે અવરોધ ન હતો ત્યારે લોકો તેમની પાસે આવતા હતા અને ઇલ્મ હાસિલ કરતા હતા, પરંતુ હઝરત મહદી અલૈહિસ્સલામ માટે આ વસ્તુ શક્ય નથી. આ વાત સાચી છે કે ઇમામ ગઈબતમાં છે એટલે જાહેરમાં લોકો તેમને ઇલ્મથી ફાયદો નથી ઉઠાવી શકતા, પરંતુ અમુક ખાસ વ્યક્તિઓ અસામાન્ય રસ્તાઓથી ઇમામના ઇલ્મના ફૈઝથી ફાયદો ઉઠાવે તો આ ઇમામની ગઈબતમાં વિરુદ્ધ નહીં ગણાય. અઝીઝાને ગિરામી, હજી ઘણા બધા નામ અને લકબો છે. ઇન્શાલ્લાહ આપણે ફરી આપણે બીજા નામો અને લકબ તરફ આગળ વધશું. આજે આપણે જોઈએ કે ગઈબતના કારણો. આપણે કાલ સાંભળ્યા હતા કે ગઈબતના ઇમામે જમાના જે ગઈબત છે એના ઘણા બધા કારણો છે. એમાંથી આપણે એક કારણ કાલ સાંભળ્યું હતું કે લોકોની પરીક્ષા પણ હોઈ શકે. ઇમામે જમાનાની ગઈબતનું એક કારણ લોકોની પરીક્ષા છે, તેથી જેઓ બેઈમાન છે તેમનું બાતિન અને તેમની હકીકત જાહેર થાય. બીજી તરફ તે લોકો કે જેમના ઈમાનનું મૂળ તેમના દિલમાં ઉતરી ગયા છે તેઓ મુસીબતમાં સબ્ર કરી ઇમામના ઝહૂરનો ઇંતજાર કરે જેથી તેમનું ગાયબ પરનું ઈમાન કામિલ થાય, તેમના દરજ્જા બુલંદ થાય, તેમના અજરમાં પણ નેક ગણો વધારો થઈ જાય. કુરાને કરીમમાં ફરમાવવામાં આવ્યું છે કે શું લોકો એમ વિચારે છે કે માત્ર તેઓ જબાનથી ઈમાન લાવીને મોમિન હોવાનો દાવો કરશે તો અમે તેમના હાલ ઉપર છોડી દેશું, તેમની પરીક્ષા નહીં કરીએ? આપણામાંથી ઘણા બધા એવા છે કે જેઓ અલ્લાહ અને ઇમામે જમાના સાથે ઇષ્ટ અને મોહબ્બતનો દાવો તો કરે છે પરંતુ અમલમાં એટલા મક્કમ નથી. તેઓ અમલના મેદાનમાં એટલા કમજોર અને અશક્ત છે કે જ્યારે પણ લાલસાનું તોફાન તેમને સામે આવે છે ખૂબ જ આસાનીથી પોતાના ઈમાનને છોડી દે છે, અને એ જ પ્રમાણે જ્યારે પોતાનો ફાયદો જોખમમાં પડતો જુએ તો તરત જ કમજોર ઈમાનને પણ ગુમાવી બેસે છે. જો કે ગઈબતનો સમય પરીક્ષા અને કસોટીનો સમય છે. પોતાના ઈમાન અને અકીદા પર મક્કમ રહેવાનો જમાનો છે. પોતાના મોલા અને આકા પોતાના મહેબૂબ માટે સબ્ર અને તકલીફો સહન કરવાનો અને તેનો અજ્ર મળવાનો સમય છે. કાફેરોની સજા આપવાનો, દુશ્મનોને જુઠલાવવાનો જમાનો છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ઇમામે જમાના સલ્લાહુ તાલા ફરજુ શરીફ પોતાના સાથીઓને શિયાઓમાંથી ગાયબ થઈ જશે. એમની ગઈબતની મુદત એટલી લાંબી હશે કે આ ગઈબતમાં સમયમાં કોઈ પણ તેમની ઇમામતના અકીદા પર બાકી નહીં રહે, સિવાય કે તે વ્યક્તિ કે જે અલ્લાહે તેના દિલની ઈમાનની પરીક્ષા કરી છે, એટલું બધું કે જેનું ઈમાન એટલું મજબૂત હશે. જો કે અમુક સાદા સીધા અને ભોળા ઇન્સાન એમ સમજે છે કે ઇમામના ઝહૂર પછી તેમની આ પરીક્ષાનો અંત આવી જશે, ભલકે હકીકત તો આ છે કે આ પરીક્ષાનો કયામત સુધી ચાલુ જ રહેશે, એટલે સુધી કે ઇમામે જમાનાના ઝહૂર પછી પણ તેઓ પોતાના ભરોસાપાત્ર અને નિષ્ઠાવાન સાથીઓની પરીક્ષા લેશે. હવે આપણે જોઈએ કે મારિફત અને તૈયારી. ગઈબતમાં આપણે જોઈએ મારિફત અને તૈયારી કેવી હોવી જોઈએ. તો આપણે જાણ્યું આગળ કે વિશ્વમાં માંગ અને પુરવઠા એટલે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય પ્રમાણે વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આ આર્થિક અને સામાજિક સિદ્ધાંત છે. માત્ર અને માત્ર પુરવઠાનો નિયમ સમાજમાં હંમેશા અને દરેક જગ્યાએ ચાલે તેના પર જીવન વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જાય છે અને તેનું સમતોલન ગુમાવી બેસે છે. આ નિયમ માત્ર આર્થિક બાબતોથી સંબંધ નથી, બલકે તમામ સામાજિક મુદ્દાઓ માટે મુખ્ય પાયો અને આધાર છે. વેપાર ઉદ્યોગો અને સમાનતાની આદાબ આજે અદલા બદલી છે. સામાનની અદલા બદલી લેવડ દેવડ માંગ જરૂરત પ્રમાણે આપવામાં આવે છે. જો કોઈ વસ્તુની માંગ ન હોય તો તેનું આપવું ફાયદા વગરનું છે. આપણે જાણીએ છીએ કે સમાજમાં હંમેશા લોકોને રહેબર અને નેતાની જરૂર હોય છે. દરેક જમાનામાં લોકોની રહેબરનું જરૂરત તો મહેસૂસ થઈ જ છે. એટલે જ માટે આપણે ઇતિહાસમાં જોઈએ છીએ કે લોકોએ એક પ્રમાણિક નેતાને તન મન અને ધનથી સાથ આપ્યો છે અને તેની પેરવી કરી છે. સાચું નેતૃત્વ હેઠળ પ્રગતિ અને સફળતા પણ નિશ્ચિત છે. અમુક લોકોને એવું વિચારે છે કે વિશ્વભરમાં ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે સારા અને ક્રાંતિકાર નેતાનું હોવું જરૂરી છે. દુનિયાના લોકો મુશ્કેલીઓથી નજાત અપાવે, પરંતુ આપણે આ બાબત પર જરાક વિચાર કરીએ અને ધ્યાનથી વિચારીએ તો નિર્ણય પર પહોંચશું કે માત્ર એક જ યોગી અને ક્રાંતિકારી રહેબરનું જીવ હોવું પૂરતું નથી, બલકે લોકોમાં પણ તેના દિલમાં એટલી તૈયારી, જાણકારી અને જાગૃતિ પણ પેદા કરવી જરૂરી છે, જેથી લોકો તે રહેબરની વાતોને સમજે, સાંભળે અને તેમની યોજનાઓ દિલથી કબૂલ કરે. નવા જે છે લોકો આવે છે તબલીગ કરવા માટે, તેને જોઈએ કે એ લોકો જે છે એ પોતાની બધી આઈડિયાઝ રજૂ કરે અને પોતે જે છે એ બતાવે અને પછી એમાંથી પસંદ કરવામાં આવે. દાખલા તરીકે એક દર્દી જે ઓપરેશન માટે ડૉક્ટર પાસે જાય છે, માનસિક રીતે તો તૈયાર હોય, તે જાણે છે કે ઓપરેશન તેના શરીરમાં થઈ રહ્યું છે, અમુક કાપકૂપ અને દુખાવો અને ભલાઈ માટે જ છે, અને તે સંપૂર્ણપણે પોતાની જાતને કંટ્રોલ કરે છે, ડૉક્ટરને સોંપી દે છે. જો તેને ઓપરેશનની મસલિહત અને ફાયદા વિશે ખબર ન હોત તો ડૉક્ટરને ચાકુ જોઈ અને એ ચાકુથી તેને મારીને તેના જીવનનો અંત લાવી દેત. આવી જ રીતે જ્યારે એક રહેબર અને નેતા આવીને મારફત અને જાગૃત જોઈએ છે, હું એને જાણવું જોઈએ કે રહેબરનો દરેક હુકુમતમાં જે છે એનો સ્થાન છે કે હિત જોવે, હિત સેમાં છે. તો જેઓ રહેબરના હુકમની સામે તસ્લીમ રહે છે તેઓ તેમના જાન કે ખાવા અને માલનું નુકસાન જે છે એ જોવે છે. હુકમની સામે તસ્લીમ થશે પછી ભલે ન તેમની જાન કે માલનું નુકસાન કેમ ન થાય. એટલા માટે જ આપણે કહીએ છીએ ને કે કમનસીબી હજી દુનિયા અથવા ઇન્કેલાબ માટે આપણે તૈયાર નથી. જ્યારે પણ લોકોમાં આવી તૈયારી જોવામાં આવશે તો પછી ઇમામે જમાના જે છે એનો ઝહૂર જે છે એ એટલું લાંબુ નહીં ચાલશે, મગર નજદીક થઈ જશે. મગર હઝરતનો જે છે એ ઇન્કેલાબ અને ક્રાંતિ એ તો ખરેખર નિશ્ચિત બાબત જ છે, જેમાં કોઈ શક અને શંકાનું સ્થાન જ નથી. બસ અઝીઝો, ઇમામે જમાનાની મારિફત વધુ હાસિલ કરશું અને ઇમામની મોહબ્બતને આપણે વધુ જે છે એ એવી રીતે આપણે દિલમાં મોહબ્બત વસાવી લઈશું કે આપણે અમલની મંઝિલ સુધી પહોંચી જઈએ. મગર ઇમામ પસંદ કરે છે કે આપણે એના જદનો ગમ મનાવીએ. ઇમામ ખ્વાહિશ કરે છે કે તમે જ્યારે મારા જદનામાં સાહેબ પડો તો મારી માટે દુઆ કરજો. બસ એ તો ઝિયારતે નાહિયામાં ખૂનના આંસુ સવાર સાંજ રોજ, અફસોસ અફસોસ, એ આપણે બસ થોડા સા આંસુ હદિયો તરીકે પેશ કરી શકીએ છીએ. અસાધારણ મસલું મેં ખર પર એક દિવસ મેં હબીબા ઘરમાં બેઠી હતી, ગુફામાં શોર મચ્યો કે કેટલી સ્ત્રીઓ આવીને કહ્યું કે થોડા કેદીઓ કપાયેલા માથા સાથે શહેરમાં આવ્યા છે. ઉમે હબીબા ચાલો આપણે પણ તમાશો જોઈએ. ઉમે હબીબા કહે છે મારી શહેજાદીએ ફાતેમા ઝહરા સલામુલ્લાહમાંને મના કરી છે, કેદીઓનો તમાશો ન જોઉં. ઓર તો કહે છે કે આ કેદીઓમાં જોવામાં કાંઈ વાંધો નથી, કેમ કે આ લોકોએ અમીરે શામ પર ચઢાઈ કરી છે. કહે છે કે મારો ધણી તો સફર પર ગયો છે, તેની રજા વગર હું કેમ બહાર આવું. તેણીઓએ કહ્યું કે ચાય ક્યાંય જવાની જરૂર નથી, ચાલો આપણે અગાસી પરથી જોશું. અમે હબીબા કોઠા પર અગાસી પર ગયા, શું જોયું કે આટલા બધા ઘોડસવારો છે, તલવાર ખેંચી નેઝાઓ બુલંદ કરી આગળ જઈ છે, તેની પછવાડે બચ્ચાઓ અને જવાનોના કપાયેલા ઢાર માથા નેઝા પર એવી રીતે હતા કે વાળો ધૂળથી ભરેલી હતી, ચહેરા ઉપર ખૂનના ડાઘા ગર્દ ગુબ્બાર હતી, હોઠ સુકાઈ ગયા હતા, દાઢી હલી રહી હતી. આ સરોને જોઈ ઉમે હબીબા ધ્યાન દઈને જોવા લાગ્યા. ખૂનમાં ખડાયેલા હતા એટલે ઓળખી તો ન શક્યા, મગર દિલમાં કહેવા લાગ્યા કે આ સર મેં ક્યાંય જોયું છે. અને વારંવાર કેટલા જે છે એ સર જોઈ અને એને લાગતું હતું કે આ સર જોયેલું છે. હવે જોયા કે ઊંટો છે અને બીબીઓ બેઠા છે અને બધા બંદી બનાવવામાં આવ્યા છે, અજબ હાલત છે. અને એક વખત જે છે એ માથા ઉઘાડા છે, વાળ વિખરાયેલા છે. અરે ઉમે હબીબા આગળ વધ્યા, એક ઊંટ જોયું, એમાં જોયું કે એક બીમાર તોક અને ઝંઝીરમાં જકડાયેલા છે અને તેમના હાથ પછવાડેથી બાંધી દીધા છે, પગ ઊંટના પેટ સાથે બાંધેલું છે, રસ્તાની તકલીફ અને પિંડલીઓનો ગોશ્ત લોચો નીકળી પડ્યો છે, ત્યાંથી ખૂન વહી રહ્યું છે. ઉમે હબીબાથી આ ન રહેવાનું. અરે આ જોઈ બેતાબ થઈ ગઈ, દિલ ભરાઈ આવ્યું એ અને બીમારને જોઈ રોવા લાગી, કહેવા લાગી કે નાતવાન, તું કયા ખાનદાનથી છું. બીમારે જવાબ આમાં ઇશારો કર્યો કે હું બોલી નહીં શકું, મારા કડામાં તો કુંથી બેસાડવામાં આવી છે. અને જ્યારે કોઈ તોક ઊંધી બેસાડવામાં આવી હોય તો બોલવામાં કેટલી તકલીફ પડે, અઝાદારો એ ઇશારો કરે છે. કે તમે બાજુની ઊંટમાં જે મોઝમાં છે ને પૂછો, ઉમે હોબીબા. અરે જ્યારે આ કેદીઓ પાસે આવે છે ત્યારે સકીનાને ખૂબ જ તરસ લાગી હોય છે. એ પાણી પાણી કરતા હોય છે, ઉમે હબીબા પાણી લઈને આવે છે. અને એક વખત ઉમે હબીબા બેતાપ થઈને કહેવા લાગે છે કે એ દીકરી, અરે જરા મારા માટે દુઆ તો કરી લે. મેં સાંભળ્યું છે કે યતીમોની દુઆ બહુ જલ્દ કબૂલ થાય છે. જનાબી ઝૈનબે કીધું, બેટા એના માટે દુઆ કરો અને પૂછ્યું કે તમારી શું હાજત છે. એ કહે છે કે કહેતીઓ હું ચાહું છું કે આ મારા જે છે એ હું દુઆ એ કરાવવા માગું છું કે મારા બચ્ચાઓને ખુદા આવી રીતે યતીમ ન કરે જેવી રીતે આને યતીમ કરી છે. અરે ન જાણે જનાબે સખીનાએ કુર્તાના ફાટેલા દામન સાથે અને હા એ કે રીતે એના કાનના ગોશવારા છીનાઈ ગયા હતા, કેવી હાલતમાં હતા. મગર ફરી જે છે એ એક બે કસ યતીમની દુઆનું સાંભળે છે તો પાણી પીતા પહેલાં દુઆ કરે છે. જનાબે સેને પૂછે છે કે તમે આની પછી કઈ દુઆ ચાહો છો. કહે છે કે હું એ દુઆ કરવા ચાહું છું કે મારો શોહર સહી સલામત પાછો આવી જાય, સફર પર ગયા છે. અને ત્રીજી દુઆ એ છે કે મને મદીનાની ઝિયારત નસીબ થાય. મદીનાનું નામ સાંભળે છે, કહે છે કે મદીના જેને કોણે મળવું છે. એ કહે છે કે ત્યાં મારા શહેજાદા છે, ત્યાં મારી બેબીઓ છે, મેં ત્યાં ઘણા વર્ષો ખિદમત અંજામ દીધી છે, એટલે હું ત્યાં ફરી જવા ચાહું છું. આપે ફરમાયું કે કોઈ દિવસ તમે જનાબે ઝૈનબને જોયા છે. તો કહે છે કે હા હું તો મેં તો જોયા છે, હું એમની કનીઝ છું. તો કહે છે તું ઓળખી લઈશ? કે હા હું ઓળખી લઈશ. હવે જનાબે ઝૈનબથી રહેવાનું નહીં. કહેવા માંડ્યા કે એ ઉમે હબીબા તમે અમને ન ઓળખ્યા, હું ઝૈનબ બિનતે અલી છું, આ અલી ઇબ્ન હુસૈન છે, આ નાની દીકરી હુસૈનની લાડલી યતીમા સકીના છે. અને પછી જનાબે ઉમે હબીબાએ જ્યારે આ બધું સાંભળ્યું, અરે એક એક માથા જોયા કે ઉમે હબીબા, અરે તાબે બરદાશ્ત ન લાવી શકી. અરે એટલું કોઠા પરથી માથમ કર્યું કે જમીન પર બેહોશ પડી ગઈ અને એ રાહિબે જન્નત થઈ ગઈ. હું કહીશ જનાબે ઝૈનબ સલામ ઉલ્લા પર આપણા લાખો સલામ. ઉમે હબીબા તો ખાલી માથા જોયા અને આ બધું સાંભળ્યું ત્યાં જ, અરે રાહિબે જન્નત થઈ ગયા. મગર હા એ સલામ થઈ શહેજાદી પર કે 70 કદમ પર ઊભા રહી અને જોઈ રહ્યા હતા કે માજા શહીદ થઈ રહ્યો છે. ક્યારેક ઉમરે સાદને કહે છે, અરે ઉમરે સાદ તારી ખુદા નસ્લ કત્લ કરે, તું માજાએ કત્લો થઈ રહ્યો તું જોઈ રહ્યો છો. અને હા આ જનાબે ઝૈનબ સલામ ઉલ્લા છે કે ચાહતા હતા કે એ જનાબે ઝૈનબ ચાહતા હતા ભાઈને બચાવી લે, મગર એની આંખોની સામે જ ભાઈને ઝબત હતા જોયા. રગો રગો કપાઈ રહી હતી. અરે ઇમામ હુસૈન યાદ કરી રહ્યા છે. અને ત્યારે જનાબે ઝૈનબ પર શું વીતી હશે જ્યારે 11 મોહરમ એ જ જગ્યાથી લાશા પાસેથી પસાર થયા. ભાઈના બે ગોરો કફન લાશને જોઈ બહેને એક ફરિયાદ કરી, ભૈયા કાશ મારી પાસે રીતા હોત તો હું તમને દફન કરી દેત. અલાલા નતુલ્લા અલલ કૌમે ઝાલમીન ના અલિલ્લાહ વ ઇન્ના ઇલૈહ રાજ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. યા અલ્લાહ યા રહેમાનો યા રહીમ યા મુકલ્લિબ અલ કુલૂબ સબ્બિત કલ્બી અલા દીનિક. પરવરદિગારા તને વાસ્તો અહલે બૈત અલૈહિ સલામનો, સામીની બધી હાજતોને પૂરી ફરમાવ, સામીના ગુનાહોને માફ ફરમાવ, અમારા મરહુમીનના ગુનાહોને માફ ફરમાવ, કબ્રવાળાને ખુશી નસીબ ફરમાવ, અમને વસી હલાલ તેવું તાહિ રૂહાની જસ્માની રિસ્ક એનાયત ફરમાવ. પરવરદિગાર હર બીમારની શિફાયા જલા કામિલા એનાયત ફરમાવ. પરવરદિગાર ને દુનિયાના આખરતમાં કામયાબી આપજે. સામીની બધી હાજતોને પૂરી કરજે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંત સમીઉન અલીમ.